તારીખ 6/7/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 192 અને 193 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 141
192માં પ્રશ્ન કરવાની કોઈ પદ્ધતિ નહી હોય, અથવા પ્રશ્નમાં એમ કેવું છે કે સ્થૂળ ઉપયોગ હોય તો એને સૂક્ષ્મ ઉપયોગ કરવો કઈ રીતે, કઈ રીતે કરવો, પદ્ધતિ વિધિ રીત બધું એકાર છે. એટલા માટે પ્રશ્ન છે કે આત્મ સ્વરૂપ છે એ સૂક્ષ્મ છે અને સ્થૂળ ઉપયોગ દ્વારા ગ્રહણ થઈ શકવા યોગ્ય નથી, સૂક્ષ્મ ઉપયોગ દ્વારા જ ગ્રહણ થઈ શકવા યોગ્ય છે. તેથી ઉપયોગની સૂક્ષ્મતા હોવી થવી એ જરૂરી છે. સમાધાન: ઉપયોગ સ્થૂળ થવાનું કારણ પોતાને બહારની મહિમા છે, બહારની એકત્વ બુદ્ધિ છે, તેથી ઉપયોગ સ્થૂળ થઈ ગયો છે. બુદ્ધિ ઘણી છે એટલે ઉપયોગ સૂક્ષ્મ છે એમ નથી. કોઈ બુદ્ધિશાળી માણસ છે, ઇન્ટેલિજન્ટ માણસ છે, એટલા માટે એનો ઉપયોગ સૂક્ષ્મ છે એમ કઈ નથી. એનો ઉપયોગ પણ સ્થૂળ હોય છે, હોય શકે છે, અને ઓછી બુદ્ધિ છે, સામાન્ય બુદ્ધિ છે, અથવા ઘણો ઓછો ઉકાળ છે, માટે એનો ઉપયોગ સૂક્ષ્મ ન હોય કે ન થઈ શકે કે ન હોય શકે એમ નથી. બે વાત જુદી જુદી છે તદ્દન. ત્યારે અહીંયા જે ઉપયોગ સ્થૂળ છે જીવનો એનું કારણ શું, ઉપયોગ સ્થૂળ થવાનું કે સ્થૂળ હોવાનું કારણ શું, કે પોતાને બહારની મહિમા છે, બાહ્ય પદાર્થોની મહિમા, જગતના પદાર્થોની મહિમા, એના કારણે ઉપયોગ સ્થૂળ થઈ જાય છે. અધ્યાત્મનું પ્રકરણ છે. આત્મા જે અધ્યાત્મ તત્વ છે એની રુચિ, એનું મહિમા એ ઉપયોગને સૂક્ષ્મ કરે છે. જળ પદાર્થ એની પર્યાયો ચિત્ર વિચિત્ર અનેકવિધ, એનો મહિમા એની રુચિ ઉપયોગને સ્થૂળ કરે છે. બીજું એકત્વ બુદ્ધિ લીધી છે શરીરની, પરિવારની કે બીજા પ્રાપ્ત સંયોગોમાં પોતાપણો, એ પણ ઉપયોગને સ્થૂળ કરે છે. આપણે જે કારણો વિચાર્યા પોતાપણું એમાં એક છેલ્લો લીધો. આપણે મુમુક્ષુ સ્વાધ્યાય કરે છે છતાં ઉપયોગ સૂક્ષ્મ થઈને સ્વરૂપબદ્ધ સ્વરૂપને ગ્રહણ કરે એવી યોગ્યતામાં કેમ આવતો નથી, કે બીજી બાજુ એકત્વ એનું એમને એમ ચાલુ છે, એમાં કઈ ફેર કરતો નથી. ઘરે જાય તો એનું, દુકાને જાય તો એનું, બીજા સંયોગ વિયોગ બધા ઉદયો આવે એમાં તેનું તે ઉપયોગ સૂક્ષ્મ થઈ શકાય નહીં. જે સ્થૂળતા છે એ સ્થૂળતા એમને એમ રહી જાય છે અને સ્વાધ્યાયથી જે લાભ થવો જોઈએ એ થતો નથી. સત્સંગ સ્વાધ્યાય પવિત્ર થવા માટે સ્વચ્છ જળ છે, પણ તમે સ્વચ્છ જળ થી ના આવ અને હારે મેલા જળ થી પણ ના આવ તો તમારું જે સ્વચ્છ જળ થી નાહેલું છે વ્યર્થ જવાનું. બહાર માં ક્યાંય ગમે નહીં, ક્યાંય રૂચે નહીં, ક્યાંય ચેન પડે નહીં, ક્યાંય સુખ લાગે નહીં, કઈ ઉદાસીનતા આવે. આ ઉદાસીનતા નું વર્ણન કર્યું છે. મોક્ષની ભૂમિકામાં જ્યારે યથાર્થ ઉદાસીનતા આવે છે ત્યારે જીવને આકર્ષણ અપેક્ષા પરની મહિમા પરની રુચિ એ પ્રકારનો બધો જે અવરોધ છે એ અવરોધ મટે છે. મિત્ર અવરોધ છે એ બધા પરિણામો. બહારમાં તમે પોતાને ક્યાંય ગમે નહીં, બહારમાં ક્યાંય રૂચે નહીં, ક્યાંય ચેન પડે નહીં, કે સુખ ક્યાંય સુખ લાગે નહીં. કેટલા બોર્ડ લીધા છે? ચાર બોર્ડ લીધા. ગમવું, રૂચવું, ચેન પડવું અને સુખ લાગવું, આ ફિલિંગ ના સ્ટેજ છે. એ ચારે પ્રકારની ફિલિંગ ઉદાસીનતાને કારણે ન હોય. આનું નામ યથાર્થ ઉદાસીનતા છે. જ્ઞાની પુરુષ ઓળખવાનો અવસર આવશે
નહીં.
બારમી મહિમા છોડવું જોઈએ. અને આ બાજુ સુખ મારા આત્મામાં છે, મને આત્મા કેમ ઓળખાય, સુખ સ્વરૂપી કેમ ઓળખાય, એવી જાતની ક્ષણે ને ક્ષણે ચૈતન્યની લગ્ની લાગે. એકની એક લગ્ની લાગે એનો મહિમા આવે તો ઉપયોગ સૂક્ષ્મ થયા વગર પદ્ધતિ લઈ લીધી. કેવી રીતે ઉપયોગ સૂક્ષ્મ થાય? કે સ્વર્ગની લગ્ની લાગે તો. જો લગ્ની નથી લાગતી તો એનો અર્થ એમ છે કે એને જે લાભ બતાવ્યો એ સ્થૂળ ઉપયોગના કારણે સમજાણો નથી. બુદ્ધિગમ્ય થયો, બુદ્ધિ છે એટલે જે અનંત સુખ, અનંત કાળનું અનંત સુખ, એટલે એનું કોઈ મૂલ્ય થઈ શકે નહીં. બુદ્ધિમાં સમજાણો, પણ લાગ્યું શું? એમાં સમજવું વિચારની ભૂમિકા છે. લાગવું છે એ બીજી વાત છે. ફિલિંગ સ્ટેજ આવી ગયું. જો લાગે તો એને એની પાછળ જે લગ્ની ઉપડે એ સુખ જો લાગવાથી સમજાય તો એની પાછળ જે લગ્ની ઉપડે એ લગ્ની એને બીજે બધેથી ઉઠાડી મૂકે, બધેથી ઉઠાડી મૂકે. આ ચોખ્ખી વાત છે. લાગીને સમજાવવું જોઈએ એને. ભાસવું કે છે લાગવું, એને ભાસવું કે છે. જે નુકસાનથી બચવાનો છે એનો ભાવ ભાસે, જે લાભ થવાનો છે એનો ભાવ ભાસે. તો લગ્ન લગ્યા વગર સંસારમાં પ્રેક્ટિકલી એમ જ બને છે. મોટો લાભ હોય ત્યાં માણસ પૂરી શક્તિથી કામ કરે છે. વિદ્યાર્થી હોય છે, એ વિદ્યાર્થી છેલ્લા ધોરણોમાં આવે છે ત્યારે એને કોઈ ને કોઈ લાઈન એવી પકડવી પડે છે કે જેના જે જેનો વ્યવસાય એ કરે, જે વ્યવસાય કરવા માંગે છે એ લાઈન પકડે છે ને. હવે એની જે છેલ્લા વર્ષો છે એની અંદર કેરિયર સારી છે, સારા માર્ક્સ લાવે છે, અને તેથી એને જે વ્યવસાય કરવો છે એમાં ચાન્સ બહુ સારા છે. ભાઈ તમે આ ડિગ્રી પાસ કરો, જે તમને સ્ટાર્ટિંગ 10,000 પગારથી સર્વિસ ચાલુ થઈ જશે, તમારા પાસિંગ માર્ક્સ આવશે તો સામેથી ઇન્ક્વાયરીઓ આવવા માંડશે સારી સારી કંપનીની. એવું બને છે ને, લોકો જોતા હોય છે કે આગળથી આવી જાય એડવાન્સમાં કે તમે અમારે તમને અમારી કંપનીમાં એપોઇન્ટમેન્ટ આપવી છે, અને એ બધું ખ્યાલ ભંડારને પહેલેથી હોય છે. ભંડારને તો પહેલેથી બધો ખ્યાલ હોય છે ને કે આવા બધા ચાન્સીસ છે. કેટલા ખંતથી ભણતો હોય છે, કેટલા ખંતથી ભણે એ પૂરેપૂરા ખંતથી ભણતો હોય છે, કેમ કે એને નજીકના ભવિષ્યમાં બહુ સારો લાભ દેખાય છે. આમાં એમ થવું જરૂરી છે, સંસારના તમામ દુઃખો નો અભાવ થાય, કોઈ કાળે કોઈ અંશે પણ કોઈ થોડું પણ દુઃખ પડે નહીં, અને કોઈ કાળે કોઈ અંશે પણ પૂરું સુખ છે એમાં કઈ ઘટે નહીં. અનંત સુખ એટલે વાત શું તમારે અંદાજ આવવો મુશ્કેલ છે કે અનંત સુખ એટલે શું. જેને એનો ભાવ ભાસે છે એને લગ્ની ઉપડે છે, લગ્ની ઉપડ્યા પછી જે જે સુખનું મૂલ્યાંકન કરે, મૂલ્યાંકનનો ભાવ ભાસે તો એ સુખ ભાસે છે. એ સ્વરૂપ ગ્રહણ થયું. જયારે સુખનો ભાવ ભાસે છે તો આની અંદર અનગળ સુખ છે, લિમિટ વગરનું બેહદ સુખ છે, અસીમ સુખ છે, સીમા જ નથી કોઈ. ત્યારે ઉપયોગ એમાં થંભી જાય ને શું નવું છે, એ ઉપયોગ થંભી ગયો એનું નામ સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર થઈ ગયું મોક્ષ માર્ગ. એવું નિજ પ્રયોજનનું મહાન કાર્ય છે. જેટલી એની મહિમા છે એટલી મહિમા આવે તો લગ્ન ઉપડે. આ બાજુ સુખ મારા આત્મામાં છે એને સ્વીકાર્યું છે બુદ્ધિથી. હવે મને કેમ ઓળખાય, ભાસે કેમ ભાસે, તો એ આખો ફિલિંગ સ્ટેજ નવો શરૂ થઈ જાય. કેમ ઓળખાય, કેમ ઓળખાય, બે વખત લીધું એટલે સ્વરૂપ સંબંધીની અપૂર્વ જિજ્ઞાસા લીધી અને અપૂર્વ ખોજ લીધી. એવી જિજ્ઞાસા ને એવી શોધક વૃત્તિમાં આવ્યા વિના જે સ્વરૂપનો ભાવ વાસવા માટે અવકાશ થવો જોઈએ જ્ઞાનમાં, એ અવકાશ ન થાય. ઓળખવાની પણ તીવ્રતા આવવી જોઈએ. એ તો બે વાર લીધું છે, તીવ્રતા બતાવવા માટે બે વાર લીધું. એવી જાતનું ક્ષણે ને ક્ષણે ચૈતન્યની લગ્ની લાગે, એક ને એક લગ્ની લાગે, એનો મહિમા આવે તો ઉપયોગ સૂક્ષ્મ થયા વગર ઓટોમેટિક છે. ઉપયોગ સૂક્ષ્મ ઓટોમેટિક જ થાય છે. જેની જરૂરત લાગે શું અને એની પાછળ પરિણામ લાગ્યા કરે એ વિષયનો ઉપયોગ સૂક્ષ્મ થાય છે દુનિયાદારીના કામમાં પણ. મોટો કારોબાર હોય છે ત્યાં માલ ખરીદનારા જુદા હોય છે, માલ વેચનારા જુદા હોય છે, ફાઇનાન્સ ની વ્યવસ્થા કરનારા જુદા હોય છે, દરેક કામ એકાઉન્ટ મેન્ટેન કરનારા સિસ્ટમ સિસ્ટમેટિકલી જુદા હોય છે. તો દરેક પોતાના કામમાં નિષ્ણાત હોય ત્યાં એને મૂકવામાં આવે છે. જેની સેલ્સમેનશીપ બહુ સારી હોય અને વેચાણનું કામ સોંપે તો એ સામા ગ્રાહકને કેવી રીતે પતાવવો એ ટીકટેક એની પાસે હોય છે અને એમાં એનો ઉપયોગ સૂક્ષ્મ હોય છે. કેવો? એમાં એનો ઉપયોગ સૂક્ષ્મ હોય છે. ખરીદનારને કેમ કસીને ખરીદવું ને સારામાં સારું ખરીદવું ને છતાં ઓછા ભાવે કેમ ખરીદવું બને એટલે એ ટેક્ટિક એની પાસે હોય છે. એમાં એનો ઉપયોગ સૂક્ષ્મ હોય છે. એવી બધી દરેકને પોતાની બાબતમાં જેની જરૂરિયાત લાગે છે કે આ કામ કરવું મને જરૂરી છે ત્યાં એના પરિણામ લાગેલા ને લાગેલા રહે છે અને એ પરિણામ લાગેલા રહેવાથી ઉપયોગ એ વિષયમાં સૂક્ષ્મ થઈ જાય છે. અહીંયા તો આત્મા છે, પરમ પદાર્થ છે, એની મહિમા ભલે બુદ્ધિગોચર રીતે સમજાય પણ જો પરિણામી બાજુના લાગ્યા રહીએ તો ઉપયોગ સૂક્ષ્મ થયા વગર ઓટોમેટિક ઉપયોગ સૂક્ષ્મ થઈ જાય. જ્યાં જ્ઞાન સૂક્ષ્મ થયું ત્યાં એ સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરી લેશે. સૂક્ષ્મ થયેલું જ્ઞાન સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરશે. ઉપયોગ શબ્દ એટલા માટે વાપરે છે જ્ઞાનની જગ્યાએ. ઉપયોગમાં સાવધાની છે. શું છે? આપણે મને કહેતા હોય આ કામ જરાક ધ્યાનથી કરજો ત્યારે શાસ્ત્ર ભાષામાં એમ બધું ઉપયોગથી ચાલજો. મુનિ ચાલે છે તો ઉપયોગ રાખે છે. મુનિરાજ કોઈ વસ્તુ લે મૂકે છે તો ઉપયોગ રાખે છે એમ કહેવાય છે. શું કહેવાય છે? ઉપયોગ રાખે છે. ઉપયોગ એટલે જ્ઞાન પણ છે અને ત્યાં સાવધાની પણ છે. એટલે જ્ઞાનના બદલે ઉપયોગ શબ્દ વપરાય છે એનું કારણ છે. શું કે છે? એવી જાતની ક્ષણે ને ક્ષણે ચૈતન્ય ની લગ્ની લાગે, એક ને એક લગ્ની લાગે, એનો મહિમા આવે અથવા ઘણો મહિમા આવે તો ઉપયોગ ઉપયોગ સૂક્ષ્મ થયા વગર રહે નહીં. સાચી રુચિ લાગે, સાચો પુરુષાર્થ કરે, સાચું કારણ પ્રગટ થાય તો કાર્ય આવ્યા વગર રહેતો નથી. એકદમ વાતને ચોખ્ખી કરી નાખે છે. એવું નથી કાંઈ આમાં અટપટી વાત છે એવું કઈ નથી. દ્રષ્ટાંત આપ્યો છે. જેમ આકોલિયાનું બી વાવે અને આંબો ઉગે નહીં. આકોલિયાનું બી વાવે એટલે આકડો ઉગે, આકડા ઉપર આકોલિયા થાય છે. સરખામણી એટલા માટે લીધું છે કે જે આકોલિયાનો આકાર અને નાની કેરીનો આકાર સરખો હોય છે અને કલર પણ સરખો હોય છે. લીલો કલર હોય બેયનો અને સાઈઝ નો આકાર લગભગ સરખો હોય છે. એટલે કે છે કે જેમ આકોલિયાનું બી વાવે અને આંબો ઉગે નહીં ભલે સરખું દેખાય છતાં અને આમાંનું બીજું આવે તો જ આંબો મૂંગે, તેમ આત્માને યથાર્થ ઓળખે, ચૈતન્યનું મૂળ સ્વરૂપ ઓળખે, મૂળ ઓળખે એટલે મૂળ સ્વરૂપ ઓળખે, અને પછી તેમાં જ્ઞાન વૈરાગ્ય ધ્યાનનું સિંચન કરે. શું તો તે પ્રગટ થાય, મૂળ સ્વરૂપ પ્રગટ થાય. આત્માને યથાર્થ ઓળખે, મૂળ સ્વરૂપે ઓળખે, અને પછી તેમાં જ્ઞાન પણ લાગ્યું રહે, વૈરાગ્ય હોય બીજી બાજુનું બધે, એટલે અવરોધ કોઈ ન હોય, એકાગ્રતા થયા કરે તો તે પ્રગટ થાય. એકાગ્રતામાં પ્રગટ થાય. સ્વાધ્યાય છે, સુખદાયક છે એ શાસ્ત્રો, પણ લક્ષ થવા માટે છે. દુર્લક્ષ થવાના જે છે સમજણ છે એનો સ્વાધ્યાય ન થાય. સ્વાધ્યાય સ્વાધ્યાય યથાર્થ સ્વાધ્યાય નહીં. તેનો મૂળ સ્વભાવ ઓળખવો જોઈએ. તેનો એટલે આત્માનો પોતાનો મૂળ સ્વભાવ ઓળખવો જોઈએ. આ સ્વભાવ છે અને આ વિભાવ છે, એમ વિભાગ સ્વભાવનો ભેદ પાડીને સ્વભાવને ઓળખવો. એટલા માટે કે ભળી ગયો છે અત્યારે, પોતે વિભાગ સાથે ભળી ગયો છે, વિભાગ સાથે ભળી ગયો છે એનું સ્વરૂપ નથી ઓળખવું છે, મૂળ સ્વરૂપને ઓળખવું છે. વિભાગ વિનાનું, વિભાગ વિનાનું સ્વરૂપ ઓળખવું હોય તો વિભાગને જુદો પડ્યા વિના કેવી રીતે ઓળખે? વિભાગમાં એકત્વ વિટળાયેલો એને ઓળખે એમ તો બને નહીં. એટલા માટે ભેદ જ્ઞાનનો પ્રોસેસ ઓળખવામાં પણ છે અને ભેદ જ્ઞાનનો પ્રોસેસ અનુભવ કરવામાં પણ છે, અને આગળ આગળ વધવા માટે પણ ભેદ જ્ઞાનનો જ પ્રોસેસ છે. એક ધારી વિધિ છે, એક સરખી વિધિ છે. ખરી લગ્ન હોય તો કાર્ય આવ્યા વગર રહેતું જ નથી. જો ખરી લગ્ન હોય તો કાર્ય આવ્યા વગર રહેતું જ નથી. એમનું વજન જે છે આ જગ્યાએ છે. લગ્ન લાગવી જોઈએ. પ્રશ્ન એ જ થાય છે કે આટલો બધો મોટો અચીવમેન્ટ છે, ગ્રેટેસ્ટ અચીવમેન્ટ છે એમ કહી તો ચાલે, આથી આગળ કોઈ અચીવમેન્ટ નથી જગતમાં, તો એની પાછળ તાલા વેલીને લગ્ન કેમ ન લાગે? આ સવાલ ઉભો થાય. બહારમાં 10-20 હજાર ની નોકરીમાં તાલા વેલી લાગે છે, આમાં કેમ ન લાગે? અચ્છા, એમ જોયું કે આ લાઈન બહુ ઓછા વિદ્યાર્થી પકડી શકે છે, આ લાઈનમાં બહુ ઓછા જઈ શકે છે, જરાક અઘરી વાત છે. આપણને એની અંદર સારા માર્ક્સ આવે છે અને ફાવટ આવી ગઈ છે, તો આમ હાથ વાતમાં દેખાતું હોય અંદર કેટલો ઉત્સાહ રહે. એમ અહીંયા પણ જો આ એનું મૂલ્યાંકન આવે, ઓળખાણ થાય, તો અનંત સુખ હાથમાં છે, દૂર નથી કાંઈ. કેમ કે અનંત સુખ ધામ તો પોતે છે. પેલો તો એને જ ખબર પડે છે કે અનંત સુખ નો કબજો હું ભોગવું છું, એ મારા પોઝેશનમાં છે. અનંત સુખ નો ભંડાર મારા પોઝેશનમાં છે, એનો ભોગવ તો ચાલુ થઈને પૂર્ણ સુખ ભોગવાનો દૂર નથી મારા માટે. અને જયારે પઝેશન આવી ગયું પછી ઉતાવળ રહેતી નથી, પછી ઉતાવળ રહેતી નથી. હા, કબજો બળવાનો છે. આમ તો કબજો તો છે જ બધાને, પણ ભાન નથી. સ્વભાવનો અનંત સુખની સંપત્તિનો કબજો છે, પણ ઓલી સંપત્તિ પાછળ પરિણામ એટલા દોડે છે, એટલા દોડે છે કે આ સંપત્તિનો ભાવ ભાસતો નથી. એટલે સંપત્તિ સંપત્તિના સ્વરૂપે દેખાતી નથી, એમ બને છે. એને પ્રાપ્ત કરવા જાય છે, પોતાના સુખ થી દૂર જાય છે, સંપત્તિ થી દૂર જાય છે. આનંદ ગંજી વિમલનાથ ભગવાન ના સ્થાન સુખ સંપદ. હા, એ વાત લીધી છે, મોટી વાત છે. સૌથી મોટી વાત સુખ ની છે, કોઈ પણ જીવ ને સૌથી મોટી વાત સુખ ની છે. સ્વભાવ વિભાવ નો ભેદ પાડીને સ્વભાવને ઓળખો. ખરી લગ્ની હોય તો કાર્ય આવ્યા વગર રહેતું જ નથી, માટે સ્વભાવ ઓળખવાનો પ્રયાસ કરવો અને થાકવું લગ્ની વાળા નો થાકે. પરાણે પરાણે ખેંચી ખેંચીને કરવા જાય તો થાકી જાય. લગ્ની રુચિ વાળાને એની પ્રીતિ છે, સ્વકારીની પ્રીતિ છે. અને વગર પ્રીતિ એ કરવું છે ક્યાં સુધી ચાલે? અથવા બીજે પ્રીતિ છે, અહીંયા પ્રીતિ નથી, આત્મામાં પ્રીતિ નથી તો અનાત્મામાં પ્રીતિ છે, એ વાત નક્કી અનાદિની છે. એ તો માટે ઓળખવાનો જ પ્રયાસ કરવું, ઓળખવાનો પ્રયાસ કરવામાં થાકવું. તેનો પ્રયાસ કરવાથી કાર્ય થાય છે, ચોક્કસ ગેરંટેડ. અને તે સ્વભાવનું ખરું ગ્રહણ કરવાની રીત છે, અને એ જ રીતે સ્વભાવ ગ્રહણ થાય છે. જો સરવાળે વાત ક્યાં લઈ આવ્યા સ્વભાવ ગ્રહણ કરવામાં? આવ્યું પ્રશ્ન તો ઉપયોગની સ્થૂળતા અને સૂક્ષ્મતાનો છે, પણ એ સૂક્ષ્મ ઉપયોગ સ્વભાવને ગ્રહણ કરે છે, એટલા માટે એ વાત જરૂરી છે કે સૂક્ષ્મ ઉપયોગ આવવો જોઈએ, થવો જોઈએ.
કોઈ પણ જીવને પોતાના અનુભવમાં આવતા જે ભાવ છે એના પરિચય વિના ઓળખાણ થાય.
પરિચય વગર તો ઓળખાણની કોઈ રીત જ નથી જગતમાં. પરિચય વગર ઓળખાણની રીત છે જ નહીં જગતમાં. ધી ઓનલી વે, ઓનલી ચેનલ, બરાબર. બીજું કોઈ વાત જ નહીં એમાં, બીજું કઈ એનો કોઈ વિકલ્પ જ નથી, બીજો પર્યાય નથી એનો, કોઈ બીજો કોઈ પર્યાય નથી. માટે અવલોકન પરિચય માટે અવલોકન સતત અવલોકન માટે પોતાના આત્મકલ્યાણની તીવ્ર ભાવના, એ ભાવના લક્ષ્યપૂર્વક ધ્યેયપૂર્વક હોય તો યથાર્થ કામ કરે, અથવા રાઈટ સ્પીડથી રાઈટ ટ્રેકથી કામ કરે. જ્ઞાનીને પરિણતિ વ્યાપારરૂપ હોય છે એવું આપ ફરમાવો છો, પણ તેનો અર્થ સમજાતો નથી. પરિણતિની વાત સમજાતી નથી. જ્ઞાની ની તો જ્ઞાની બધાને પરિણતિ તો હોય જ છે, એકને ઉલટી ને એકને જ્ઞાનીને સ્વભાવ પરિણતિ થઈ છે, જ્ઞાનીને વિભાવ પરિણતિ ચાલે છે. પરિણતિ વિનાનો તો કોઈ જીવ છે જ નહીં. આ પરિણતિનો વિષય એમણે ઘણી વાર લીધો છે. બહુ ઓછા આપણા સમાજમાં પણ બહુ ઓછા લોકો આ વિષયમાં સમજે છે. ત્યારે બાલકૃષ્ણ આવ્યા હતા, સાંજે આ જ પ્રશ્ન કર્યો હતો. અમે ચર્ચા કરી તમારી બધી બાબુની વાત લખી લીધેલી તે દિવસ આવ્યા હતા. પછી ત્યાં સંદર્ભમાં ચર્ચા કરે, પરિણતિની વાત નથી સમજાણી ન ખબર. પરિણતિ એટલે શું કહેવા માંગો? સમાધાન વ્યાપારનું પરિણતિ એટલે જ્ઞાયકતાની ભેદ જ્ઞાનની પરિણતિ. વાત તો જ્ઞાનીની ચાલે છે. કોની ચાલે છે? જ્ઞાનીને પરિણતિ હોય છે. એ કઈ હોય છે? કે ભેદ જ્ઞાનની પરિણતિ હોય છે. એટલે ભેદ જ્ઞાન ચાલ્યા જ કરે છે પરિણતિમાં. ઉપયોગ તો બહાર જાય છે, વિજ્ઞાનની પરિણતિ ચાલુ હોય છે બની પડવાની. એટલે એને વ્યાપાર રૂપ કીધું છે તમને. પર અપેક્ષાએ ભેદ પડવાનું ત્યાં વ્યાપાર છે. સ્વ અપેક્ષાએ નાયક સ્વરૂપમાં અભેદ થવાનું છે પરિણતિ છે, અને પરથી ભિન્ન પડવાની પરિણતિ છે. અને એ તો એક સાયમલ્ટેનિયસલી એક સાથે થાય. અહીંથી ભિન્ન પડે તો જ અહીંયા અંદર જાય, અંદર જાય તો અહીંથી ભિન્ન પડે. પર્યાય તો એક જ છે, એના પાસા બે છે, સ્વ અપેક્ષા અને પર અપેક્ષા. એ પરિણતિ જ્ઞાનીને સ્વાનુભૂતિ થયા પછી એટલે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થયા પછી સ્વવિકલ્પ દશામાં જેટલે અંશે જ્ઞાયકતા પ્રગટ થઈ છે, જેટલે અંશે શુદ્ધતા પ્રગટ થઈ છે, જેટલે અંશે મોક્ષ માર્ગ પ્રગટ થયો છે, તેટલી નાયકની ધારા વહેતા જ કરે છે. એ પરિણતિ રૂપે ચાલો ને ચાલો ચાલો ને ચાલો. કેમ? કે જે સૂત્રો શુદ્ધ ઉપયોગ આવ્યો એમાં સ્વરૂપ નો તીવ્ર રસ આવ્યો, આત્મરસ તીવ્ર થઈ ગયો. જયારે આત્મરસ તીવ્ર થયો ત્યારે નિર્વિકલ્પ સ્વરૂપમાં સ્વરૂપાકારે નિર્વિકલ્પ પરિણામ થયા. રસ તીવ્ર થવાને લઈને એકાકાર થાય છે. જે પદાર્થમાં રસ તીવ્ર થાય છે તે પદાર્થમાં પરિણામ એકાકાર થાય છે કે નથી થતા? થાય છે. તો અહીંયા પણ સ્વરૂપ રસ વધતા આત્મરસ વધતા આત્મામાં એકાકાર પરિણામ થયા. જે તીવ્ર રસ થી એકાકાર પરિણામ થાય એની પરિણતિ થઈ જાય. જેટલે અંશે જેટલે દરજ્જે જ્ઞાનીને અનુભૂતિ થયા પછી જેટલા અંશે જ્ઞાયકતા પ્રગટ થઈ છે સ્વવિકલ્પ દશામાં પણ તેટલી જ્ઞાયકની ધારા વર્તા જ કરે છે. એની પરિણતિની ધારા ધારાવાળી પરિણતિ ચાલે છે. આખી દ્રષ્ટિ તો અખંડ દ્રવ્ય ઉપર છે. જે દ્રષ્ટિ છે સમ્યક દ્રષ્ટિ, એને સમ્યક દ્રષ્ટિ કહીએ. એ સિદ્ધાંત તો અખંડ દ્રવ્ય ઉપર છે, દ્રવ્યને જ ગ્રહણ કરે છે. અને એ દ્રવ્યને ગ્રહણ કરે છે ત્યારે એનું જ્ઞાન પણ દ્રવ્ય તરફ વળેલું છે. જ્ઞાન પણ એ બાજુ વળેલું છે અને અંશે પરિણતિ વળેલી છે, અને પરિણતિ પણ અંદર બાજુ સ્વરૂપ તરફ જ વળેલી છે. અને તેથી નાયકની ધારા તો વર્ત્યા જ કરે છે. એ રીતે પેલા સો પરત વાત લીધી કે પોતા બાજુનો પરિણમનનો અંશનું વલણ છે એ ચાલુ ને ચાલુ આ રીતે રહે છે. કેમ કે દ્રષ્ટિ થઈ ગઈ એને સમ્યક દર્શનમાં, દ્રષ્ટિ અખંડ ઉપર થઈ. દ્રષ્ટિનું આખું પરિણમન સ્વરૂપ બાજુ ખેંચાયેલું છે. એને લઈને બીજા ગુણોનું પરિણમન પણ સ્વરૂપ બાજુ ખેંચાયેલું છે. એમાં મુખ્ય જ્ઞાન આચરણ પુરુષાર્થ વગેરે છે, એ પણ આ બધું છે. એને જ્ઞાન ધારા અથવા જ્ઞાયકની ધારા કહેવામાં આવે છે. જ્ઞાન ધારા કહે છે શાસ્ત્ર. તેને ભેદ જ્ઞાનની ધારા પણ કહેવામાં આવે છે, કેમ કે પરથી એટલો જુદો પડે છે. જેટલો સ્વરૂપ બાજુ વળે છે એટલો પરથી જુદો પડે છે. એ ભેદ જ્ઞાનની ધારા પણ ક્ષણે ક્ષણે વધતા જ કરે છે. અને તેના પુરુષાર્થની ધારા, પુરુષાર્થનો વ્યાપાર પણ ચાલ્યા જ કરે છે. કેમ કે એમાં પણ બળ હોય છે, બળ વગેરે કામ થાય એ જોર હોય છે. ગમે તેવા શુભ વિકલ્પ હોય તો પણ વિજ્ઞાનની ધારા, જ્ઞાતાની ધારા વિરતા જ કરે છે. ભગવાનની ભક્તિ તીવ્ર આવે તો પણ વિજ્ઞાનની ધારા વિરતા કરે. ઘણો ભક્તિભાવ આવી જાય તો પણ વિજ્ઞાનની ધારા વર્તે. બીજી બાજુ અશુભ યોગ હોય તો પણ વિજ્ઞાનની ધારા વિરતા કરે છે. કોઈ વાર તેને સ્વાનુભૂતિ થાય કે કોઈ વાર સ્વવિકલ્પતામાં હોય, એટલે નિર્વિકલ્પતામાં અને સ્વવિકલ્પતામાં ગમે તે કાર્યમાં, ગમે તે હોય કે ગમે તે વિકલ્પમાં હોય, પણ ભેદ જ્ઞાનની ધારા, જ્ઞાયકની ધારા, અંશે શાંતિનું મિલન, નાયકતા વગેરે બધું તેને કદી છૂટતું એ ચાલુ ને ચાલુ કરીએ છીએ. નિરંતર રહે છે, પછી બારમાં ગમે તે પ્રકાર હોય એની સાથે સંબંધ નથી, અંદર છે ચાલુ ને ચાલુ, એ જ મુખ્ય પરિણતિ છે. ઉર્ધ્વ એટલે આગળ, મઢાગળ મુખ્ય, અને છૂટો ને છૂટો રહે છે. તેની નાયકતા છૂટતી નથી. જાગતા, ઊંઘતા કે સ્વપ્નમાં પણ તેને જ્ઞાયકની ધારા એમને એમ ચાલ્યા જ, એમાં કોઈ ફેરફાર એમ એમ ચાલે છે. આ પરિણતિનો અર્થ સમજાય. પરિણતિ એટલે શું? આ આત્મ સ્વરૂપ અથવા આત્મ સ્વભાવ, આત્મ સ્વભાવ સૂક્ષ્મથી સૂક્ષ્મ હોવાથી તેને ગ્રહણ કરવા માટે ઉપયોગની સૂક્ષ્મતા હોવી જરૂરી છે. બાહ્ય પદાર્થના મહિમાને લીધે અને એકત્વ બુદ્ધિને લીધે અનાદિથી ઉપયોગ સ્થૂળ થઈ ગયો છે. તે પરિસ્થિતિમાં સૂક્ષ્મ સ્વરૂપનું ગ્રહણ થવું અસંભવિત છે. સૂક્ષ્મ સ્વરૂપનું ગ્રહણ થવું અસંભવિત છે. તેથી સ્વરૂપની મહિમા અને રુચિ દ્વારા ઉપયોગને સૂક્ષ્મ કરવો જોઈએ. આ કાર્યને લગ્ન લાગે પોતાની યથાર્થતાનો દ્યોતક છે. જ્ઞાની પુરુષ ને જ્ઞાન દશામાં સ્વરૂપ પરિણતિ હોય છે. તે સ્વરૂપ પરિણતિ સ્વરૂપના અત્યંત મહિમાના કારણ છે ઉત્પન્ન થયેલી સ્વરૂપની અનન્ય રુચિ ના કારણે છે.
ઉત્પન્ન થયેલી સ્વરૂપની અનન્ય રુચિના કારણે છે.
બાહ્ય ઉદય પ્રસંગોમાં પણ તે પરિણતિ જ્ઞાન ધારા રૂપે ચાલુ રહે છે. તેથી સ્વરૂપને ઓળખી અને તેનો રસ અને રુચિ પ્રગટ થવા માટે